તારીખ 16/4/1996 શ્રી સમયસર ગાથા 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 240
નિર્જરાધિકા 236 ગાથાનો ભાવાર્થ એમાં પાનું 364માં નીચેના પેરેગ્રાફ છે ત્યાં સુધી ચાલ્યું ગયું છે. એમાં સમ્યક દ્રષ્ટિને 8 ગુણ પ્રગટ થયા છે અને 8 અંગ પણ કહે છે, અને એ પ્રગટ થવાને કારણે જે ગુણ પ્રગટ થયા એના પ્રતિપક્ષમાં જે દોષ હતા એ દોષનો કર્મ બંધ થતો હતો એ હવે થતો બંધ થઈ ગયો, અટકી ગયો. ચારિત્ર મોહના ઉદયને લઈને જે દોષ પ્રવર્તે છે એ પણ દોષ જવા માટે આવ્યો છે. જેમ કોઈ રોગ આવે અને રોગ વખતે ઈલાજ સારી રીતે થાય તો શરીરની કેટલીક મલિનતાઓ રોગિષ્ટ અવસ્થાઓ સાથે સાથે નીકળીને વધારે તંદુરસ્તી પણ આવે છે, એમ અહીંયા પણ ચારિત્ર મોહનો ઉદય નિર્જરા માટે આવે છે એ વાત ચાલી. હવે કહે છે કે સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્ર મોહના ઉદય નિમિત્તે સમ્યક દ્રષ્ટિને જે બંધ કયો છે તે પણ નિર્જરા રૂપ જ જાણવો, એ વાતને વધારે સ્પષ્ટ કરે છે. સિદ્ધાંતમાં એટલે કરણાનુયોગના સિદ્ધાંતમાં ગુણસ્થાનનું સાર ચારિત્ર મોહનું સમ્યક દ્રષ્ટિને પણ ઉદય હોય છે, અને એ ઉદયના નિમિત્તે સમ્યક દ્રષ્ટિને પણ ગુણસ્થાન અનુસાર જે જે અલ્પબંધ થાય છે તે અલ્પબંધ નિર્જરા સમાન જ ગણવો, નિર્જરા રૂપ જ ગણવો. શા માટે? કારણ કે સમ્યક દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. કારણ કે સમ્યક દ્રષ્ટિની જેમ પૂર્વે મિથ્યાત્મના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે, અત્યારે જે ઉદય આવે છે એ ક્યારે બંધાયેલું હતું? અજ્ઞાન અવસ્થામાં, મિથ્યાત્વ અવસ્થામાં જે કર્મ બંધાયેલું હતું શું એ ખરી જાય છે, તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. એટલે એ વખતે સમ્યક્ત્વ અવસ્થામાં પણ જે નવું કર્મ આવવાનું છે એ પણ ખરી જવાનું છે. અજ્ઞાન અવસ્થામાં બંધાયેલું જો ખરી જતું હોય તો જ્ઞાન અવસ્થામાં જે અલ્પબંધ થયો એ તો ખરી જ જવાનું વગર કીધે. જ્ઞાનીને જ્ઞાન કળાના હાથ ખુલ્લા છે, મોક્ષ જ્ઞાન કળા છે, મોક્ષની કળા છે, જે ભેદ જ્ઞાનની કળા છે મોક્ષની કળા છે. એટલે કે જે સ્વાનુભવની કળા છે એ હાથ ખુલ્લા છે. અલ્પબંધ થાય છે તો પણ સ્વાનુભવ દ્વારા એને ખોલતો જશે, ખોલી નાખશે. પોતાની શક્તિ અને પોતાની કાર્ય પદ્ધતિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય છે, શંકા નથી પડતી કે આ બંધ થશે એનું શું થશે, એની શંકા પડતી નથી. જેમ પૂર્વે મિથ્યાત્મના ઉદય વખતે સમ્યક દ્રષ્ટિને બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. એ તો સમ્યક્ત્વ અવસ્થામાં બંધાણું છે, નિરસ પરિણામથી બંધાણું છે. તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી અને જે નવું કર્મ બંધન થયું અલ્પ એનો પણ સ્વામી તો ત્યારથી જ નથી, તે આગામી બંધરૂપ નથી, માટે એને આગામી એનું બંધન નથી, નિર્જરા રૂપ જ છે. હવે દ્રષ્ટાંત આપે છે એના ઉપર કેવી રીતે છે કે જેવી રીતે કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને આત્મબુદ્ધિ નથી. દ્રષ્ટાંત આપણે પહેલાંના જમાનામાં એ હતું કે સામાન્ય માણસને ત્યાં લગ્ન પ્રસંગ આવે અને એની પાસે પહેરવાના દાગીના ન હોય, બીજા ન પહેરે તો ચાલે પણ વરરાજાને તો દાગીનો પહેરાવવો જોઈએ, તો પરણવા જાય છે. તો પહેલાંના જમાનામાં મગમાળા કહેતા, એટલે મગ જેવડા પારા હોય સોનાના, એને મગમાળા કહેતા. મગમાળા એટલે એ શુકનની માળા તો પહેરવી જ જોઈએ, બીજો દાગીનો ન પહેરે તો કાંઈ નહીં. તો કે આ મગમાળા તો આપણે ફલાણાને ત્યાંથી બધાને આપે છે પહેરવા, જેને જોતું. કેમ કે એ વખતે જમાનો એવો હતો કે શ્રીમંત માણસ કોક જ હોય, ઓમાંથી બે જણા 98 જણા સામાન્ય હોય, મોટાભાગના દરિદ્ર હોય. તો કે ફલાણા શેઠને ત્યાં મગમાળા છે ને એ બધાને લગ્નમાં જેને જોતું એને પહેરવા આપે છે, લગ્ન કરે પાછી આપી દે. હવે એ જે માળા લે એવા સોનાની ભલે પહેરી હોય અને શોભા પણ દેખાતી હોય, પણ એમાં મમત્વ કેટલું થાય, પોતાપણાની બુદ્ધિ કેટલી થાય એનામાં. આ તો પારકી ચીજ છે, ચાર દાડા પહેરવા લાવ્યા છે પાછી આપી દેવાની છે. એવું જ ઉદયગત પ્રસંગોનું સમ્યક દ્રષ્ટિને છે. આ મકાન છે, પૈસા છે, કુટુંબ છે, ચાર દાડા છે, અનંતકાળના સમુદ્રમાં સમયનો કાળનો જે સમુદ્ર છે એમાં આ જિંદગી 150 વર્ષની છે એ ચાર દાડા છે, ચાર દાડા જ નથી ખરેખર. તો ચાર દાડા કોઈ ચીજ વાપરવા લીધી એમાં બાજી પીડ્યો કે મારું અને એનો વિયોગ થાય ત્યારે પાર વગરની છાતી કૂટી હોવે શું, એને આખી વાતનો ખ્યાલ નથી, એટલે વળગી પડ્યો.
શું
હા ઉછીનું કોકનું છે શું, એટલે તો મુમુક્ષુ દશામાં પ્રતિબંધ છોડાવે છે એનું શું કારણ, આપણે શું ચર્ચા કરીએ છીએ. પ્રતિબંધ કેટલો છે ને કેવો છે જુઓ, કુટુંબનો પ્રતિબંધ કેવો છે, સંપત્તિનો પ્રતિબંધ કેવો છે, ધંધાનો પ્રતિબંધ કેવો છે. ફક્ત ચારિત્રમોનો લોભ નથી જોવાનો, પ્રતિબંધ કેવો છે એ જોવાનું છે. પોતાપણું કેટલું થાય છે, કેટલા રસથી થાય છે, કેટલી ડિગ્રીએ થાય છે એ વિચારવાનું. ઉપરથી છોડી દીધો હોય તો વારંવાર ભાવતા એવા વગર રહેશે નહીં પરિણતિને લઈને, ઉપરથી છૂટ્યું હશે અને અંદરમાં પરિણતિ ચાલુ હશે તો વારંવાર ભાવે આવ્યા વિના નહીં રહે એનો પોતાપણાનો, કેમ કે પરિણતિ ચાલુ છે એનો ઉપયોગ કરાવશે. હા વારંવાર ભાવ જાય છે તો સમજી લેવું કે હજી અંદરથી છૂટ્યું નથી, ઉપરનો વિકલ્પ કરે છે છોડવાનો પણ અંદરથી નથી છૂટ્યું એમ સમજવું. જેવી રીતે કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વ બુદ્ધિ નથી, પાડોશીને ત્યાંથી કોઈ ચીજ વાપરવા લાવીએ છે કે નહીં. મહેમાન હેમાન જાજા આવી ગયા હોય તો કે ભાઈ ચટાઈ લઈ આવો, જાજમ લઈ આવો, કોઈ બી ચીજ લઈ આવો, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે એટલે નક્કી થયા પ્રમાણે નિયત સમયે ધણીને આપી દઈએ, પાછું નક્કી થયું હોય એ પ્રમાણે એને પાછું આપે કે ભાઈ ચાલો આ કામ અમારું પતી ગયું છે ને તમારી વસ્તુ તમે સંભાળી લ્યો. વાસણ લઈ આવે છે જો ને લગ્નમાં ભરો હોય, 150 માણસ જમવાના હોય તો જેને ત્યાં મોટા વાસણ હોય ઉછીને લઈ આવે. કામ પૂરું થાય એટલે પાછા ઉટકીને સાફ કરીને આપી દઈએ. એમ એના ઉપર મહત્વ કેટલું થાય, વાપરવાથી જ આવી હોય ને કાંઈ થતું નથી. સારી વસ્તુ હોય તો પણ મમત્વ થતું નથી. હા, બહુ પ્રેક્ટિકલ સાઈડની દ્રષ્ટાંત છે. સંયોગ થાય છે કે નથી થતો એ વખતે શું બાજુ બાજુમાં પાડોશી રહેતા હોય, પાડોશી બધાને તે કાંઈક મોટર ન હોય પણ પાર્કિંગ સ્પેસ ત્યાં હારી હોય તો પાડોશીની બાજુમાં ઊભી રાખે, અજાને માણસને એમ લાગે કે આ ગાડી એની છે, એના ઘર પાસે ઊભી છે માટે એની છે. શું એવું દેખાવ થાય પણ ઓલો અંદર બેઠો છે ને ખબર છે કે આ બાજુવાળાની છે, આપણી નથી. ઘરને આંગણે ઊભી રાખી માટે મારી થઈ ગઈ એવું થયું? આ એવું કરે છે જીવ. પ્રારંભ થયું કે ઘરને આંગણે જે કાંઈ પદાર્થો આવે છે એમાં વળગી પડે છે, આ મારું આ મારું આ મારું આ મારું. અધિકાર બુદ્ધિથી કુટુંબમાં અધિકાર બુદ્ધિથી પ્રવર્તે. શું એ પ્રતિબંધક થાય છે જીવને, એ પ્રતિબંધક થાય છે એટલે કે દુઃખદાયક થાય છે. એ બધા પરિણામો જીવને દુઃખ આપે છે. બહિર્મુખ પરિણામમાં શું છે, માન્યતાનો ને અભિપ્રાયનો પણ દોષ છે. ત્યારે માન્યતાના અભિપ્રાયનો દોષ એટલે બહિર્મુખ પણ તો આવે જ. જ્યારે ઉલટી માન્યતા હોય, વિપર્યાસ હોય અભિપ્રાયમાં, એટલે અંતર્મુખ પણ એને ક્યાંથી આવે? એ તો બહાર જ ખેંચાવાનો. જ્યાં 12મી વસ્તુ પ્રત્યે પોતાપણું થયું, અનાત્મામાં આત્મબુદ્ધિ થઈ એટલે અનાત્મા પ્રત્યેના પરિણામો ખેંચાય અને બહિર્મુખ પણ થાય ને અંતર્મુખ પણ આવે ક્યાંથી? તો વિપર્યાસો ઢીલા પડે પછી અંતર્મુખ થવાના પ્રયોગથી અંતર્મુખ પણ આવે. નિયત સમયે આવતા સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તો પણ તે પ્રત્યે મમત્વ નહીં હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, સંબંધ નથી એની સાથે. બંધન નથી એટલે સંબંધ જતન કરે વધારે. શું કે જુઓ ભાઈ, આ પારખી ચીજ છે, જરા સાચું વાપરજો. આપણી ઘરની ચીજ નંદવાઈ જાય તો વાંધો નહીં, પારકાની ચીજ બગડવી જોઈએ નહીં. સારી રીતે જતન કરે પણ પારકું જાણીને, પારકું માનીને. બોલો. એ બંધન નથી માટે ધણીને દઈ દીધા બરાબર જ છે. પોતાની પાસે હોય તો આપી દીધા બરાબર જ છે, એને પોતાનું કર્યું જ નથી ને ભાવમાં. તેવી જ રીતે જ્ઞાની કર્મ દ્રવ્યને પરાયું જાણતો હોવાથી, કર્મ અને કર્મ ફળ બે લઈ લેવા, કર્મ દ્રવ્યને પરાયું જાણે છે એમાં નો કર્મ પણ આવી જાય, કર્મનું ફળ પણ આવી જાય છે, અને પહેલેથી જ પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી. એ મમત્વ ઢીલું પાડવાના પ્રયોગો મુમુક્ષુ કરે છે. જ્ઞાન દશામાં એ ઢીલું પડે તો જાય, જો ઢીલું જ ન પડે તો જ્ઞાન દશા આવે જ નહીં અને જવાનો અવસર થાય નહીં. માટે તે મોજુદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું, એટલે કર્મનો ઉદય જ્ઞાનીને હોય તો પણ એને એ નિર્જરી ગયો છે એમ જ લઈ લેવો, કેમ કે એમાં એને સ્વામિત્વ પણ નથી. જાઓ, એટલે જ્ઞાનીને એ સંયોગ હોવા નહીં હોવાથી પોતાનામાં કાંઈ ફેર દેખાતો નથી. જ્ઞાન દશામાં તો શું છે, સંયોગ આવે ત્યારે એને રસ ચડે, મને મળ્યું, મને મળ્યું, મને મળ્યું. સંયોગનો વિયોગ થાય એટલે મારું ગયું, મારું ગયું, મારું ગયું, એ હરખ શોકમાં આવી જાય. આવે કે જાય, મારામાં શું ફરક પડે છે? મારામાં આવતું નથી, મારામાં જાતું નથી, પ્રત્યક્ષ વાત છે. પછી મારા હરખ શોકનો શું પ્રસંગ છે કે કાંઈ નહીં. ના, વર્તમાનમાં જ નિર્દ્રી ગયા સમાન જ છે એમ જાણવું. એને નિદ્રા થશે ત્યારે નિર્જર્યું એમ નહીં. અને દાખલા પ્રમાણે તો બરાબર બેસે એવી વાત છે કે ભાઈ ઘરમાં ચીજ પડી છે, ઘરમાં ચીજ પડી છે છતાં આપી દીધા બરાબર જ છે, સ્વામિત્વ નથી એટલે એને પોતાની કરી જ નથી ને, ચીજ આવી ત્યારથી પોતાની કરી નથી. આ નિશંકિત આદિ આઠ ગુણો વ્યવહારને વ્યવહાર મોક્ષ માર્ગ પર નીચે પ્રમાણે લગાવવા, એટલે પહેલા પેરેગ્રાફમાં એનું નિશ્ચય વર્ણન કર્યું હતું. હવે આઠે ગુણોનો વ્યવહારમાં પરિણામો કેવા હોય છે? નિશ્ચયના પરિણામો સ્વ આત્મા આશ્રિત છે અને વ્યવહારના પરિણામો પરાશ્રિત છે, એટલે એને વ્યવહાર કહે છે. સ્વાશ્રિતો નિશ્ચય, પરાશ્રિતો વ્યવહાર, એ સૂત્ર અનુસાર. જીન વચનમાં સંદેહ ન કરવો, નિશંકિત ગુણ છે ને પહેલો. હા, નિશંકિત ગુણ. જીન વચનમાં સંદેહ ન કરવો, પેલા આત્મામાં સંદેહ ન કરવો. આત્મામાં સુખ છે એનો સંદેહ ન કરવો. આત્મામાં જ્ઞાન છે, જ્ઞાન આત્મામાંથી આવે છે, પુસ્તકમાંથી કે ક્યાંય બીજેથી જ્ઞાન આવતું નથી, શબ્દોમાંથી, શ્રવણમાંથી. સંદેહ ન કરવો, જ્ઞાન આત્મામાંથી આવે છે, સુખ આત્મામાંથી આવે છે, સુખ બહારથી આવતું નથી, એ નિશ્ચય થયો. વ્યવહાર કહે છે કે જીન વચનમાં સંદેહ ન કરવો. શું? જે જીનેન્દ્ર પરમાત્માએ કહ્યું છે, પરમ સત્ય છે. જીન વચનમાં સંદેહ ન કરવો એટલે ગુરુ વચનમાં સંદેહ ન કરવો, નાનીના વચનમાં સંદેહ ન કરવો, એ બધી વાત એમાં આવી જાય છે. જીન વચનમાં સંદેહ ન કરવો, ભય આવે વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં. કોઈ પણ એવા પ્રતિકૂળ સંયોગો આવે તો પણ આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી, શું? વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં. વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રમાં શું છે કે દેવગુરુની શ્રદ્ધા તે દર્શન છે. શું? શાસ્ત્રનું સિદ્ધાંત જ્ઞાન તે જ્ઞાન છે, અને તદ અનુસાર જે ભૂમિકા અનુસારનું આચરણ છે તે વ્યવહાર છે, વ્યવહાર આચરણ છે, એમાંથી ચ્યુત થવું નહીં. તે નિશંક પણ નિશંકિતપણું છે, તે વ્યવહારે નિશંકિતપણું છે. નિશ્ચય નિશંકિતપણું અને વ્યવહાર નિશંકિતપણું. મુમુક્ષુને નિશ્ચય નિશંકિતપણું નથી, પણ વ્યવહાર નિશંકિતપણું આવું હોવું જોઈએ. તો એનો એ પ્રકારનો વિપર્યાસ એ ભૂમિકામાં ન હોય તો એને આ નિશ્ચય જ્ઞાન પ્રગટવાનો પ્રસંગ આવે. ઘણી નિર્મળતા પછી ઓળખાણ થાય છે, એટલે એ ઓળખાણ થાય તો નિશંકતા આવે જ, એમાં તો કઈ સવાલ નથી. બીજું શું છે કે ઓળખાણ થયે આધાર બુદ્ધિ છૂટી જાય. જ્ઞાનીને સ્વરૂપનો આધાર છે, અવલંબન છે, અધ્યાત્મ દશા પ્રગતિ છે માટે. મુમુક્ષુને સત્પુરુષનો યોગ હોય, ઓળખાણ હોય તો એને એનો આધાર આવી જાય છે, કેમકે એના પાસે આત્મા આધાર નથી, એને સત્પુરુષ. એટલે એને સંયોગનો આધાર જે સામાન્ય જીવોને હોય છે એ આધાર બુદ્ધિ નથી રહેતી. આધાર બુદ્ધિ છે એ દર્શન ગુણને પ્રદર્શિત કરે છે. તો આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ બેમાં ફેર પડે. સત્પુરુષનો ઓળખાણ થઈ, એટલે આધાર બુદ્ધિ જે દર્શન મુનિ છે એમાં ફેરફાર કરવામાં આ બહુ સુગમ ઉપાય છે અને શ્રેષ્ઠ ઉપાય છે. મુમુક્ષુની ભૂમિકામાં નિશંકતા હોય ત્યાં નિર્ભયતા આપોઆપ જ છે, એ તો એની સાથે જોડાયેલી વાત છે, રિઝલ્ટેડ વાત છે. એનું રિઝલ્ટ, એનું ફળ એમ જ આવે. જ્યાં શંકા હોય ત્યાં જ ભય થાય, નિશંકતા હોય ત્યાં ભય થવાનો પ્રશ્ન રહેતો નથી. કોઈ પણ બાબતમાં એમ જ છે. મુમુક્ષુ જીવે એની ભૂમિકા પ્રમાણના પ્રમાણે જે પરિણામો છે એ તપાસી લેવાય છે. એ પહેલું નિશંકિતપણું છે. હવે નિકાંક્ષિતપણું, સંસાર દેહ ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર મોક્ષ માર્ગથી ડગવું નહીં, તે નિકાંક્ષિતપણું છે. જો એમણે દાર્શનિક મુદ્દો લીધો છે સાથે સાથે, શું સંસાર દેહ ભોગની વાંછાથી મોક્ષ માર્ગથી ડગવું નહીં, શું લાલચને કારણે. કોઈ કોઈ લાલચ આપે કે ભાઈ તમે અમારા મતમાં આવો, આ લોકો કરે છે ને, ક્રિશ્ચિયન લોકો એમ જ કરે છે. ક્રિશ્ચિયન લોકો લાલચ આપે છે સંપ્રદાય બદલાવા માટે, પલટાવા માટે. તો સંસારના કારણથી, શરીરના કારણથી, કોઈ ભાઈ તમારી બીમારી મટાવી દેતી, ફકીર ઓલિયા એવા છે ને, એની પાસે એ જાતની લબ્ધિ છે અથવા મંત્ર છે તો બધાને રોગ મટાડી દે છે. શરત એટલી કે તમારે ફકીરમાં શ્રદ્ધા રાખવી, શ્રદ્ધા વગર ફળતું નથી, માટે શ્રદ્ધા પહેલાં જોશે. શું આ મોહરમની અંદર તાબૂત નીચેથી નીકળે છે કે નહીં? હે, એ પ્રતિકૂળતાઓને દૂર કરવા માટે ડગી ગયો છે. શું વ્યવહાર શ્રદ્ધા પણ રહી નથી? વ્યવહાર શ્રદ્ધા તો એ છે કે મારા પૂર્વકર્મને ઉદયે જે પ્રતિકૂળતા છે એ તો મારા જ કરેલા કર્મના પૂર્વકર્મ છે, એનો ઉદય આવ્યો છે, એમાં બીજો શું મટાડે. અને સિદ્ધાંત એવો છે કે ઉદયમાં આવેલા કર્મને તો ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી. જે ફેરફાર થાય એ પોતાના પરિણામથી થાય, તે પણ ક્યારે કે ઉદયમાં આવ્યા પહેલાં, ઉદયમાં આવ્યા પછી નહીં. ઉદયમાં ન આવ્યા હોય ત્યાં સુધી અપકર્ષણ ઉત્કર્ષણ જે કાંઈ થવું હોય તે સંક્રમણ થવું હોય તે થાય. ઉદયમાં કર્મ વર્ગના પ્રવેશી ગઈ ઉદયાવલીમાં, પછી એમાં કોઈ ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈ કોઈના કારણે કોઈના નિમિત્તે કોઈ ફેરફાર કરવા સમર્થ નથી. પણ એવી શ્રદ્ધા રહેવી સિદ્ધાંતમાં એ બીજી વાત છે. તો જેને વ્યવહારે નિકાંક્ષિતપણું છે એને શ્રદ્ધાર્ય છે. કોઈ લાલચથી, કોઈ કારણથી, કોઈ પ્રતિકૂળતાથી, કોઈ વાંછાથી મારા એમાં કાંઈ એમાં ફેરફાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. એવા કિસ્સા બની જાય છે, ભાઈ તમે કુળદેવીને છોડી દેશો તો તમારા ઘરમાં ફલાણા મરી જશે, જાઓ. હં, એવી રીતે ચોખ્ખું કે ફલાણા મરી જશે, એ જે થવું હોય તે થાય. કોઈનું આયુષ કોઈને આધીન નથી. નિશંકતા હોવી જોઈએ તો નિકાંક્ષિત પણ ઉરીએ. જો નિશંકતા હોય તો નિકાંક્ષિત પણ ઉરીએ. નિશંકતા જ ન હોય તો આગળના કોઈ ગુણ પ્રગટવાના નથી નિકાંક્ષિતા દે. નિશંકતા તો પહેલેથી જ જોઈએ.
કૃપા, એક નિષ્ઠા જે વાત કરે છે, હા,
એક નિષ્ઠાથી તો જ કામ થાય, નહીતર કામ થાય નહીં, પરિણામ વિચલિત થઈ જાય. એ નિકાંક્ષિતપણું છે. ત્રીજું, અપવિત્ર દુર્ગંધવાળી એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિ પ્રત્યે જ્ઞાની ન કરવી તે નિર્વિચિકિત્સા છે. શું? અપવિત્ર અને દુર્ગંધવાળી એવી એવી જે વસ્તુ હોય એ વસ્તુના ઘૃણાથી મોક્ષ માર્ગથી દૂર ન જવું. એમ કે કોઈ મુનિરાજ એવા હોય, અને મુનિ તો નાવાનું હોય નહીં, તો આપણે તો શું છે કે શરીરમાં પસીનો થાય એટલે સુગંધી સાબુથી નાહી લ્યો અને સુગંધી પાવડર છાંટી દો એટલે દુર્ગંધ નહીં આવે. મુનિને તો કોઈ દી નાવાનું ન હોય, પસીનો થાય, રોગ થાય, વોમિટ થાય, નાની બીમાર હોય એને વોમિટ થાય, ઝાડા થઈ જાય. નહીં ફાવે અમને, હવે અત્યારે અમે નહીં જઈએ, પછી જરાક ઠીક થશે ત્યારે જશું. ઠીક, અથવા કોઈ ક્યાંક ભાઈ તમે જરાક સેવા કરો એમને, એમ ન ફાવે. હા, અમને એવું કાંઈ બધું ગંદુ ગંદુ નથી ગમતું. મુનિ પાસે ન જાય, જ્ઞાની પાસે ન જાય, એવા બધા પ્રકાર ક્યારે બને છે? નિર્વિચિકિત્સા ગુણ ન હોય ત્યારે. નિર્વિચિકિત્સા ગુણ હોય તો એ પ્રકાર બનતો નથી. આ ડાક્ટરો અને પેથોલોજિસ્ટો ક્યાં એને કાંઈ ગંદકી લાગે છે? એને તો ખાલી સાયકોલોજી ચેન્જ થઈ છે. બીજાના ઝાડા પેશાબ તપાસે કે ને? હા, ગમે એવા માણસ આવે એમાં કઈ, આ તો હજી નાની છે ને પવિત્ર છે, ઓલે તો ગમે એવા આવે, ઢેર ભંગી ચમાર ગમે જાતના ગમે નાતના ગમે એવા આવે, તપાસે છે કે નહીં? હા, ખાલી એને માનું માનસિક ચિત્ર જુદું છે એની પાસે, તો એને કઈ લાગતું નથી. નહી તો સ્પર્શ પણ ન કરે, દૂર રહીએ માણસ પાસ. આર્થિક પ્રયોજન છે ને, સાયકોલોજી ચેન્જ થઈ ગઈ છે. એની જે માનસિક માન્યતા છે, માનસિક માન્યતામાં ફેર છે, બીજું કાંઈ નથી. આ માણસનું શરીર સડી ગયું હોય, લોહી પરું ઉઠ્યા હોય, સાફસૂફ કરે છે કે નહીં? કમ્પાઉન્ડર હોય તો કરે, ડાક્ટર હોય તો કરે કે નહીં? ચેપી રોગ હોય તો કરે છે કે નથી કરતા? બીજા આઘારી ભાઈ ચેપી રોગ છે, આપણે આઘારીઓ દુર્ગંધ છે આવે તો પોતે કરે. સાયકોલોજીમાં શું હોય ખબર છે? ડૉક્ટર ગાંગુલી કહેતો, એમ કે હમકો તો ભગવાનને સ્વીપર બનાયા હે, લોકો કા ટટ્ટી પેશાબ સાફ કરીને કામ ડ્યુટી ભગવાનને દિયા હે હમકો. ડૉક્ટરને તો શું છે, બીજાનો મળ દૂર કરવો, શરીર મળ દૂર કરવો. શરીર મળથી રોગિષ્ટ અવસ્થા હોય છે, શરીર મળ દૂર કરવો મારો ધંધો છે કે ભગવાને અમને એ ઉદય આપ્યો? એટલું એ બધું ભગવાનને માથે નાખશે ને અન્ય મતમાં તો આમ ચર્ચા કરે ને ત્યારે પછી એમ કે તમે આત્માનો મળ દૂર કરવાની વાત કરો છો, તમારી પોસ્ટ બહુ સારી છે કે અમને ભગવાને બહુ સારી સારી જગ્યા આપી દીધી, અમને જો આવી જગ્યા આપી, અમે લોકોના ટટ્ટી પેશાબ સાફ કરીએ છીએ. એવી રીતે નાખે તો એ સાયકોલોજી ચેન્જ કરી તો એને કાંઈ નથી લાગતું. મનોવૃત્તિનો સવાલ છે. વ્યવહાર કારણસર પણ મનોવૃત્તિ ફેરફાર થઈ શકે છે, પછી આર્થિક હેતુ હોય કે ગમે તે હેતુ હોય, તો પારમાર્થિક કારણસર કેમ ન થઈ શકે? લૌકિક કારણસર પણ જો માનસમાં ફેરફાર થઈ જાય છે અને દુર્ગંધમાં દુર્ગંધ નથી દેખાતી, તો પારમાર્થિક કારણમાં તો થાય એમાં કઈ મોટી વાત હતી? શું બહુ મોટા વિદ્વાન હતા, એમને વાત કરેલી કે ભાઈ આ ગુરુદેવની તબિયત હમણાં નરમ ગરમ રહીએ છે, આપણે જરાક એમની સેવામાં કાંઈક કરીએ આયોજન. બિલકુલ નહીં, ચટ્ટી પેશાબ સાફ કરવાનું કામ અમારું નથી, અમે તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા અહીંયા આવીએ છીએ સંગઠમાં. છેલ્લા વર્ષો વર્ષમાં ગુરુદેવની તબિયત નરમ ગરમ રહેતી હતી. આપણે એક બે માણસ હોય, હવે જરા વધારે જરૂર છે, તો આપણે ચાર પાંચ માણસ મારા પ્રત્યે સેવા માર્યો, ગુરુદેવની સેવા કરીએ. અમને નહીં ફાવે, અમે ટટ્ટી પ્રસાદ પ્રાપ્ત કરવાનું અમને નહીં ફાવે. અમે તો એમના વ્યાખ્યાન સાંભળવાને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા આવીએ છીએ. બહુ સારી વાત છે. તમારે નથી કરવું, પણ બીજા કરે એમાં તમે થોડીક મદદ કરો તો એ ન કરીએ. યાદ છે? હા, એ તો બધું દુર્ગંછાનું પ્રમાણ હોય કે હવે એને તત્વજ્ઞાન કેવી રીતે ચડે, એ નિર્વિચિકિત્સા ગુણ છે સમ્યક દ્રષ્ટિનો. આ ગુણ છે, સમ્યક દ્રષ્ટિ થવું હોય તો આ બધી તૈયારી હોવી જોઈએ. પ્રચાર કરવો તો અમે બહાર જઈએ, તમે તો એ બધું કરીએ, પણ આ કામ થોડું અમારું છે. હા બોલો. હા, એના શાસ્ત્રો છે, હા એ અંગેના પણ શાસ્ત્રો છે, એ અંગેના પ્રકરણો છે આપણે ત્યાં શાસ્ત્રની અંદર. શું વિસ્તારથી બધી વાતો છે. પછી દેવ ગુરુ શાસ્ત્ર લોકની પ્રવૃત્તિ અન્ય મતાદિકના તત્વાનું સ્વરૂપ ઇત્યાદિમાં મૂંઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવૃત્તિ તે અમૂંઢ દ્રષ્ટિ છે. શું કહે છે કે વિતરાગ દેવ સિવાય દેવ ન માને, નહીતર દેવ મૂંઢતા થાય. નિગ્રંથ ગુરુ સિવાય ગુરુ ન માને, સત્પુરુષ અસત્પુરુષમાં સત્પુરુષ પણ ન માને. સત્શાસ્ત્ર ને અસત્શાસ્ત્રનો વિવેક હોય, હું ન હોય તો મૂંઢતા છે, ને વિવેક હોય તો અમૂંઢ દ્રષ્ટિ છે, મૂંઢતા નથી. સતને જાણે, સતને માને અને સતને સ્થાપે, અસતને અસત જાણે, અસત માને અને ઉથાપે, એ વ્યવહાર છે, એ છે વ્યવહાર છે. લોકની પ્રવૃત્તિ, લૌકિક પ્રવૃત્તિની અંદર પણ મૂંઢતા ન રાખે. લોકો આમ કહેશે, સમાજ આમ કહેશે, સમાજને ખાતર આમ કરો, સમાજને ખાતર આમ કરો, એમ જે પોતાને આત્મકલ્યાણ હોય એને જ મુખ્ય કરે, વિવેકનો વિષય છે. મૂંઢપણું છે તે અવિવેક છે, અમૂંઢપણું છે તે વિવેક છે. અન્ય મતાદિકના તત્વાર્થનું સ્વરૂપ દાર્શનિક પોઈન્ટ હારે હારે લેતા જાય છે, ભાઈ આ લોકોમાં આ બહુ સારું છે, એની પ્રશંસા કરે, અન્ય મતની પ્રશંસા કરે, આપણા કરતાં એ મત સારો છે, ફલાની વાત સારી છે માટે આપણા કરતાં સારા છે, એમ નહીં. હા, જૈન દર્શન છે એ તો સર્વજ્ઞ વિતરાગ, સર્વાંગપણે નિર્દોષ થયેલા પરમાત્માનું દર્શન છે. શું એમાં ખામી શું હોય? જે સર્વાંગ નિર્દોષ થઈ ગયા એમાં એના એના દર્શનમાં શું ખામી હોય? અન્ય મત તો બધા અધૂરા છે, તો અધૂરાને મુખ્ય કરે અને જૈન દર્શનને ગૌણ કરે, એ વાતને સમજતા નથી, એ મૂંઢ છે એમ કે છે. એ કેવા છે? મૂંઢ છે. પણ એ જે ખરેખર સારું અંગ છે ને, એ તો જૈન દર્શનનો જ વારસો છે એ લોકોને. એ તો ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી જ એને પકડેલું છે. પછી થોડી વિકૃતિઓ ભળી એટલે અન્ય મત થઈ ગયા. એને તો સમજે બરાબર, એને ન સમજે તો એ જૈન જૈનના તત્વને નથી સમજતા, કેમ કે એ તો મૂળ જૈનનું તત્વ છે. અત્યારે બીજાના નામે ચડેલું છે એમ છે. એને તો ઓળખે, એને સમજે ને એને પ્રસન્ન છે, પણ સાથે સાથે બીજું ન લઈ લે, એની વિકૃતિને પણ સ્વીકારી લે એમ ન હોય.
આ પ્રશંસા પણ વિતરાગ ધર્મની પ્રશંસા છે.
હા, એ વિતરાગતાની જ પ્રશંસા છે. એ તીર્થંકર દેવના માર્ગની જ પ્રશંસા છે, એના તત્વોની જ પ્રશંસા છે. એ તો અન્ય મતની વાત થઈ, એથી વધારે સૂક્ષ્મ લઈએ તો જૈન મતમાં વિકૃતિ આવી હોય તો મૂળ વાતને સ્વીકારવી, વિકૃતિને ન સ્વીકારે, પછી દિગંબર હોય કે શ્વેતાંબર હોય, હા કોઈ પણ મત હોય, અસલને સ્વીકારવો. ફેરફાર છે એ દ્રષ્ટિ હોવી જોઈએ. મૂંઢ દ્રષ્ટિ હોય તો એ સમજ ન હોય, અમૂંઢ દ્રષ્ટિવાળાને જે સમજ હોય એમ કહે છે. જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એને અમૂંઢ દ્રષ્ટિ હોવાથી એ પ્રકારની એને સમજ હોય છે એમ કહેવું છે. એટલે એ જુદું પાડે છે. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ખરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભોગ. જીનવર તો એને જ્ઞાન કહે છે. શું એ અમૂઢ દ્રષ્ટિમાં જાય છે? ચોથો. પાંચમું, ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો. શું કોઈ ચારિત્ર મનો દોષ હોય તો પણ એને ગૌણ કરવો, અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગુહન અથવા ઉપગ્રહણ છે. દોષને સંતાડવો, ગોપવો અને જાહેર ન કરવો. શું ધર્માત્મામાં કોઈ દોષ દેખાય તો એને ગૌણ કરવો, એને ગોપવો, એને ઉપગ્રહણ અથવા ઉપગ્રહણ કે ઉપગુહન કહેવામાં આવે છે. એ પ્રકાર પણ છે. શું વ્યવહાર મોક્ષ માર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિત કરવો. શું વ્યવહાર મોક્ષ માર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. એ તમે કેમ ભગવાનની પૂજા વગેરે કરતા હતા, કેમ કરતા નથી? સ્વાધ્યાય સત્શાસ્ત્ર વાંચતા હતા, હવે કેમ છોડી દીધું? સત્સંગ કેમ છોડી દીધો? એને વ્યવહાર મોક્ષ માર્ગમાં સ્થિત કરવો, લઈ આવવો. પોતાના આત્માને પણ એમ કરવું ને બીજાના આત્માને માટે પણ એમ કરવું, તે વ્યવહારના પરિણામ છે. આઠ અંગમાંના એ વ્યવહારના સ્થિતિકરણ નામના, સ્થિતિ કરવી, સ્થિતિ કરવી એટલે સ્થિર કરવો. અસ્થિર થયો હોય એને સ્થિર કરવો. કોઈ પણ અસ્થિર થઈ જાય કોઈ કારણસર, વિચારથી, અભિપ્રાયથી, કોઈ બનાવથી, કોઈ કારણથી અસ્થિર થાય એને સ્થિર કરવો, એ સ્થિતિકરણ છે. છઠ્ઠું એ થયું. સાતમું, વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. વ્યવહાર મોક્ષ માર્ગમાં ભાઈ આપણા ગુરુને માનનારા છે, આપણા ભગવાનને માનનારા છે, આપણા શાસ્ત્રનું કામ કરનારા છે, તો એના ઉપર વિશેષ અનુરાગ હોવો, વાત્સલ્ય હોવું નિસ્વાર્થપણે, શું તે વાત્સલ્ય છે. વિશેષ અનુરાગ હોવો, અનુરાગ હોવો એમ નથી લખ્યું જોયું, કેમ કે અનુરાગ તો પોતાના કુટુંબીજન પ્રત્યે પણ હોય છે માણસ, પોતાના મિત્રમંડળ પ્રત્યે પણ હોય છે, પણ અહીંયા વિશેષ અનુરાગ હોવો એના કરતા, તેને વાત્સલ્ય કહેવામાં આવે છે. કુટુંબ કરતા વધારે, કુટુંબ કરતા પણ વધારે અને પોતા કરતા પણ વધારે. પોતા કરતા કેવી રીતે વધારે? કે પોતે પોતામાંથી આપે, સેક્રિફાઈસ કરે, વાત્સલ્ય કરે. એટલે વાત્સલ્ય છે એ પ્રેમ સૂચિત કરે છે, પ્રેમનો ધર્મ છે અર્પણતા કરવાનો, સમર્પણ કરવાનો. પોતામાં કાપકૂપ મૂકીને આપે, હવે મારી જરૂરિયાત એટલે ઓછી કરી નાખી, તમને તકલીફ પડવી ન જોઈએ, તમારી તકલીફ દૂર થતી હોય તો મારી જરૂરિયાતમાં ઓછી, એવી રીતે. હા, ગાય બચાવે છે ને, એ દ્રષ્ટાંત મોટું છે. ગાય છે એ પોતાના વાછરડાને બચાવે છે. સિંહ ખાવા આવે તો તું સિંહને કે તું મને ખાઈ જા, પણ મારા વાછરડાને નહીં ખાતે. વાછરડું એને કાંઈ કંઈ રળીને દેવાનું નથી. મનુષ્યમાં અપેક્ષા રાખે કે છોકરો મોટો થઈને કમાશે અને આપણને સારી રીતે રાખશે, પણ તું રહીશ કે નહીં ક્યાં નક્કી છે. પોતાનું આયુષ કેટલું છે ખબર નથી, અપેક્ષા તો ખોટી જ રાખે, પણ અપેક્ષા વૃત્તિ છે ત્યાં વાત્સલ્ય નથી. અપેક્ષા વૃત્તિથી કાંઈ કરે ત્યાં વાત્સલ્ય નથી. મુમુક્ષુ મુમુક્ષુ, અમે તમારું આટલું કર્યું, તમે અમારું કેમ કાંઈ ન કર્યું, એ વાત્સલ્ય વૃત્તિ નથી. હા, દર્શનમાં વધે છે. અપેક્ષા વૃત્તિ રાખે તો દર્શનમાં વધે છે, સીધી વાત છે. કેમ કે મુમુક્ષુ મુમુક્ષુનો સંબંધ છે એ પારમાર્થિક સંબંધ છે, લૌકિક સંબંધ નથી. છતાં લૌકિક કોઈ કામ પડે તો અપેક્ષા વૃત્તિ એ નહીં થવું જોઈએ. વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે, અને વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો, શું શાસ્ત્ર પ્રચાર કરવો, મંદિરો કરવા, બધા વ્યવહાર મોક્ષ માર્ગ છે. દેવગુરુ શાસ્ત્રનો પ્રચાર કરવો, જ્ઞાનીનો પ્રચાર કરવો, ગુરુનો પ્રચાર કરવો, શું એ વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાયો વડે, વિધવિધ ઉપાયો વડે પ્રચાર કરવો, પ્રભાવના કરવી, ઉદ્યોત કરવો એટલે પ્રકાશ કરવો, તે પ્રભાવના છે. તેમાં ઘણા પણ બીજા જીવોને જે અજાણ્યા હોય એને પણ નજીક આવવાનું કારણ બને છે એવા પ્રસંગથી. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારને પ્રધાન કરીને કહ્યું જયચંદજી પંડિતે. આ ભાવાર્થ લખ્યું છે કે આઠે ગુણો જે નિશ્ચયનું સ્વરૂપ કહ્યું હતું એ અહીંયા વ્યવહારનું સ્વરૂપ છે, એ વ્યવહારને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચય કથનમાં, નિશ્ચય પ્રધાન કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે. આ શાસ્ત્રની અંદર જે આ ગાથા લીધી એ બધી નિશ્ચયની લીધી છે, ત્યાં વ્યવહાર ગૌણ રૂપે છે એમ સમજવું. શું વ્યવહાર છે એ એના યથાસ્થાને હોય છે એમ સમજવું, એમ વાત નથી. વ્યવહાર અંગને ઉડાડવાની વાત નથી. શું જ્યાં નિશ્ચય યથાસ્થાને હોય ત્યાં વ્યવહાર યથાસ્થાને હોય જ, ન હોય એમ બને નહીં. શું એનો નિશ્ચય સાચો હોવાનો સવાલ જ નથી રહેતો. આપણે વર્તમાન દિગંબર મુનિઓને કેમ માનતા નથી, કે બીજા કોઈ મુનિઓને ગુરુ તરીકે કેમ માનતા નથી, કે કોઈનો વ્યવહાર શાસ્ત્રોક્ત પ્રમાણે નથી. જ્યાં વ્યવહાર બરાબર નથી ત્યાં નિશ્ચય બરાબર હોવાનો સવાલ ઊભો થતો નથી, સીધી વાત છે. વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોગ આ અહીં નિશ્ચય પ્રધાન કથનમાં, એટલે આ શાસ્ત્રમાં, અહીં એટલે આ શાસ્ત્રમાં નિશ્ચય પ્રધાન કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે, તે વ્યવહારના સ્વરૂપની ગૌણતા છે. મુખ્ય વાત નિશ્ચયની લેવી, નિશ્ચયનો અંગીકાર થાય તો વ્યવહાર યથાસ્થાને આવી જાય. અને મુમુક્ષુની ભૂમિકામાં જે નિશ્ચય નથી પ્રગટ્યો એટલે એનો વ્યવહાર યથાસ્થાને હોવો જોઈએ, તો એને નિશ્ચય પ્રગટ થાય. મુ નિશ્ચય અંગીકાર થાય એટલે વ્યવહાર તો યથાસ્થાને હોય. જ્યાં નિશ્ચય હોય ત્યાં વ્યવહાર યથાસ્થાને હોય, કોઈને દેખાય કોઈને ન દેખાય. એટલા માટે મુમુક્ષુની ભૂમિકામાં તો નિશ્ચય છે નહીં, તો જ્ઞાનીને અનુસરતો જે વ્યવહાર હોય એ પ્રકારના વ્યવહારને મુમુક્ષુ અનુસરે છે. સહેજે સહેજે એને એવી જ યોગ્યતાને એવા જ પરિણામ હોય એમ જેવું તો નિશ્ચય પ્રગટે. સમ્યક જ્ઞાનરૂપ પ્રમાણ દ્રષ્ટિમાં બંને પ્રધાન છે. શું? નય દ્રષ્ટિમાં નિશ્ચય નહીંમાં નિશ્ચય પ્રધાન છે, વ્યવહાર નહીંમાં વ્યવહાર પ્રધાન છે, અને પ્રમાણ દ્રષ્ટિમાં બંનેની પ્રધાનતા છે.
શું?
હા, બંને પ્રધાન છે પ્રમાણ દ્રષ્ટિમાં. આમ ત્રણ એંગલ છે, દરેક વાતને જોવાના ત્રણ એંગલ છે. નિશ્ચયથી જોવાય, વ્યવહારથી જોવાય, અને પ્રમાણથી જોવાય. અને જ્ઞાનીને એ ત્રણેય પ્રકાર એની પાસે હોય છે એમ સમજવું. સ્યાદવાદ મતમાં કાંઈ વિરોધ નથી. નિશ્ચયને વિરોધ, નિશ્ચયને વ્યવહારનો વિરોધ નથી. હું સ્યાદવાદ મતમાં નિશ્ચય વ્યવહારનો વિરોધ નથી. શું? વિરોધ ધ્વંસીની સ્યાત પદાંકે, ઉભય નય વિરોધ ધ્વંસીની સ્યાત પદાંકે. સમયસારનો કળશ છે એ. બંને નયના વિરોધને મટાડનારી સ્યાદવાદના ચિહ્નવાળી ભગવાન જિનેન્દ્રદેવની વાણી છે. જીન વચસી રમંતે એ સ્વયં વાંત મોહાહા, એવું જે જીન વચન છે એમાં જે રમે છે એ સ્વયં પોતાની મેળે મોહને વમન કરે છે. સ્વયં વાંત મોહાહા, મોહને વમન કરનારા છે. સ્યાદવાદ મતમાં કાંઈ વિરોધ નથી એ રીતે સમજવું, અવિરોધપણે એ વાતને સમજવી, વિરોધ ન લેવો એમાં. નિશ્ચય પરિણામ છે એ વિતરાગ પરિણામ છે, વ્યવહાર પરિણામ છે એ સરાગ પરિણામ છે. છતાં નિશ્ચય વ્યવહારની સંધિને વિચારવી, વિરોધ ન જોવો એની અંદર એમ કે છે. નિશ્ચય વ્યવહારની સંધિવાળું ધર્માત્માનું જીવન હોય છે, પરિણમન હોય છે, એ સંધિવાળું હોય છે. સ્યાદવાદ મતમાં કાંઈ વિરોધ નથી. હવે એ રીતે આખો અહીંયા ભાવાર્થ પૂરો થાય છે, અને ત્યાર પછી એમને એક કળશ કયો છે 162 નંબરનો, એનું મથાળું છે હવે કરીને જે વાત લે છે. અને એ આખા અધિકારનો જે સારાંશ છે એ સારાંશનું તાત્પર્ય છે, એ તાત્પર્ય કાઢીને જે સમ્યક દ્રષ્ટિને નિર્જરા હોય છે એવા નિર્જરાવંત સમ્યક દ્રષ્ટિનો મહિમા કરે છે. સારાંશ રૂપે નિર્જરાવંત એવા સમ્યક દ્રષ્ટિનો મહિમા કરે છે. હવે નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકીને નિર્જરા કરનાર, સ્વરૂપ જાણનાર અને નિર્જરા કરનાર, નિર્જરાને જાણે પણ છે અને નિર્જરા કરે પણ છે એવા જે સમ્યક દ્રષ્ટિ, તેનો મહિમા કરી અને નિર્જરા અધિકાર પૂર્ણ કરે છે. છેલ્લો કળશ છે આ અધિકારનો, આ છેલ્લો કળશ છે. એનો પણ ભાવાર્થ બહુ સરસ લેખો છે, એટલે આપણે કળશ લઈ લઈએ છીએ એનું, કારણ કે એનો ભાવાર્થ પણ બહુ સરસ લેખો છે. એ અંતિમ મંગળ છે. અમૃતચંદ્રાચાર્ય દેવે દરેક અધિકારમાં આદ્ય મંગળ અને અંત્ય મંગળ કરેલું છે. આદ્ય મંગળનો એક શ્લોક રચે છે, કળશ રચે છે, એમાં પણ એ સમ્યક જ્ઞાનનો જ મહિમા કરે છે, અને અંત મંગળમાં પણ સમ્યક જ્ઞાનનો મહિમા કરે છે. મુંધન બંધમ નવમ ઇતિ નિજૈ હે સંગતોષ્ટાભિરંગૈ હે પ્રાગબંધમ તો ક્ષયમ ઉપનયન નિર્જરા ઉજ્રંભણેન સમ્યક દ્રષ્ટિ સ્વયમિતિ અતિ સ્વયમતિ રસાદ આદિમધ્યંત મુક્તમ નાનમ ભૂત્વા નટતિ ગગનાદ ભોગરંગમ વિગાય ઇતિ નવમ બંધમ રુંધન. નવા બંધને રોકવા વાળો, રૂંધવા વાળો, એ પ્રમાણે નવીન બંધને રોકતો અને નિજે અષ્ટાભિ અંગે પોતાના આઠ અંગો સહિત, આઠ અંગો વડે સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી, નિર્જરા ઉજૃંભણેન પૂર્વબદ્ધ કર્મનો નાશ કરી નાખે છે. પ્રાગબદ્ધમ તુ ક્ષયમ ઉપનયન, પૂર્વબદ્ધ કર્મનો, પૂર્વ બંધાયેલા કર્મનો નાશ કરી નાખે છે સમ્યક દ્રષ્ટિ. અમૃતચંદ્રાચાર્ય છે, સંસ્કૃત બહુ સરસ છે. આ પ્રવચન સારમાં તો બહુ હાઈ લેંગ્વેજ વાપરી છે, આ આજે થોડું સાદું છે. જયસેનાચાર્યનું સંસ્કૃત સાવ સાદું, સિમ્પલ, હિન્દી ભાષા જેવું લાગે આપણને. થોડુંક સંસ્કૃત સમજતા હોય તો આમનું સંસ્કૃત છે એ એકદમ સાહિત્યનું સંસ્કૃત છે, સંસ્કૃત સાહિત્યનું સંસ્કૃત છે. પ્રવચન સાર તો એમએના કોર્સમાં છે, ક્યાંક ક્યાંક એમએના સંસ્કૃતના કોર્સની અંદર પ્રવચન સાર રાખે છે. આ બાજુ રાજસ્થાનમાં ને એ બાજુ પોસ્ટ ગ્રેજ્યુએટ, એમએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ થયો ને, એ હા ત્યાં પ્રવચન સાર રાખે છે. બહુ હાઈ લેંગ્વેજ છે સંસ્કૃત. એ પ્રમાણે નવીન બંધને રોકતો અને પોતે પોતાના આઠ અંગો સહિત હોવાને કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરી નાખતો એવો સમ્યક દ્રષ્ટિ જીવ પોતે આ નાસ્તિક કરી એમણે સ્વકારણપણે. શું આઠ અંગનું કારણ છે, આઠ કારણ, આઠ અંગનો સદ્ભાવ છે, આઠ પ્રકારના ગુણોનો સદ્ભાવ છે, એટલે નિર્જરા કરે છે, પૂર્વ બંધાયેલા કર્મોનો નાશ કરે છે. એ નાસ્તિક, નાસ્તિથી વાત કરી એવો સમ્યક દ્રષ્ટિ જીવ અસ્થિથી કહે છે પોતે અતિરસથી, અર્થાત નિજરસમાં મસ્ત થયો થકો. અસ્થિથી શું થાય છે એને? આત્મરસમાં મસ્ત છે. સમ્યક દ્રષ્ટિ જીવ અતિરસથી, અર્થાત પોતે નિજરસમાં મસ્ત થયો થકો, આદિ મધ્ય અંત રહિત જ્ઞાનરૂપ થઈને, જ્ઞાનની આદિ નહીં, મધ્ય નહીં ને અંત નહીં. એમ એક થાળીનો કાંઠો છે અને આદિ મધ્ય અંત શું? ક્યાંથી કાંઠો શરૂ થયો, ક્યાં પૂરો થવાનો, એનું વચ્ચે શું? વચ્ચે વચલી અવસ્થા શું છે કે કાંઈ નહીં? એમ જ્ઞાને છે એ પોતાના આત્મરસમાં આદિ આદિ મધ્ય અંત રહીશ છે, એટલે એક ધારા પ્રવાહ રૂપે લીન છે, મસ્ત છે. શું? એવા જ્ઞાન રૂપે થઈને ગગના ભોગ રંગ વિગાય, આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને. હું કેટલી ઉપમા આપી, ક્યાં નિવાસ કરે છે, અવગાહન કરે છે કે પોતાના જ્ઞાન, જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપે છે, જ્ઞાનરૂપી આકાશમાં વ્યાપેલા છે. વિશાળ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? જે નિજરસમાં સમ્યક દ્રષ્ટિ મસ્ત છે એનું જ્ઞાન પણ આકાશના જેવું વિશાળ છે, એવી ઉપમા આપી છે. શું કરે છે? મસ્ત થઈને નૃત્ય કરે છે. સમ્યક દ્રષ્ટિના પરિણામો આત્મરસની અંદર નાચે છે એમ કે છે. હા, ઘણી જાતની ઉપમા પડે છે. ઠરે છે ત્યારે કહે કે શાંત થઈને ઠરી જાય છે, ઉછળે છે ત્યારે તે કહે સમુદ્રના મોજાની જેમ ઉછળે છે. કલાત્મક દ્રષ્ટિએ કહે ત્યાં કે નૃત્ય કરે છે. દીપચંદજી તો બહુ જ સૂક્ષ્મ લે છે. દીપચંદજી કાશ્મીરવાલ છે, એમણે એક પંચ કેવું લીધું, પંચસંગ્રહ, પંચસંગ્રહમાં બહુ ઝીણી વાત છે. સમ્યક દ્રષ્ટિના પરિણામોનો ને નૃત્ય સાથે સરખાવીને, નૃત્યના જે અંગો હોય છે, નટ ને થટ ને તટ ને પટ ને એ બધા જે બધા એના ઓલા હોય છે ને, પગ પછાડે ત્યારે એના અવાજ થાય, એના બધા નામ હોય છે. શું? પછી હાથ આમ આમ કરે એને બધા નામ હોય છે, આપણને બહુ નથી જાણતા પણ હોય છે બુદ્ધિ નૃત્યની કળામાં. હું એના બધા નામ આવે પછી સમ્યક દ્રષ્ટિના પરિણામમાં કે જુઓ સમ્યક દ્રષ્ટિના પરિણામો કેવા નૃત્ય કરે છે એમ કરીને બધાના નામ આપ્યા છે એમણે. શું બહુ સૂક્ષ્મ લીધું છે અને એ બધા પરિણામોના જે નામ આપ્યા છે એને યોગ્ય નામ આપ્યા છે પાછા. એટલી કળા નૃત્યની જાણતા હશે પોતે. શું સમ્યક દ્રષ્ટિના જુદા જુદા ગુણોના જુદી જુદી ભૂમિકાના જુદા જુદા પ્રસંગના પરિણામોને એમણે નૃત્યના જે હોય છે નામો, અંગ મરોડ હોય છે નૃત્યમાં, એ બધા એવા બધા નામો આપ્યા છે. હાથના મરોડો, અંગના મરોડો, પગના, એ બધા જુદા જુદા એવા નામ આપ્યા છે. બહુ સૂક્ષ્મ કાંઈક્યું છે જેને એ પ્રકારનો અનુભવ એને એમ થાય કે શું અવલોકન છે અંદરમાં, સૂક્ષ્મ અવલોકન છે. શું એવા બહુ સિદ્ધાંત જ્ઞાની હતા. શું અહીંયા કે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ અસ્થિથી વાત કરવી છે એમાં એમ કહે છે કે આત્મામાં મસ્ત થઈને નાચે છે. શું જેમ કોઈ નાચે ને મસ્ત થઈને નાચે એમાં ફેર છે. દરેક કળામાં એવું છે, એની અંદર એની જે મસ્તી ચડે ત્યારે એ કળા અસાધારણ સ્થિતિ પકડે છે. શું સાધારણ માણસ નકલ કરે, આને નકલ કરવાની ન હોય. શું ગાવાવાળામાં શું થાય છે, ગાય છે ને તો વાજિંત્રવાળા એ ગાવાવાળાને સાથ આપવો પડે, ગાવાવાળો વાજિંત્રવાળાને સાથ આપે એમ નહીં. શું સામાન્ય રીતે એ સાથ આપે કે જે પ્રમાણે વાગતું હોય એને અનુસરીને એ તોડીને ગાય નહીં, પણ ક્યારેક ક્યારેક એને રસ ચડે ત્યારે એક જ પંક્તિને એ દોહરાવે ને દોહરાવે એમાં રાગ બદલતો જાય ને રાગ બદલતો જાય એ પ્રમાણે વાજિંત્રવાળાને બધા એને એડજસ્ટ કરવું પડે પોતાના વાજિંત્રો. એમ દરેક કળામાં એવી સ્વતંત્રતા હોય છે, એમ સમ્યક દ્રષ્ટિની એ સ્વતંત્રતા છે. મસ્ત થઈને પોતાના પરિણામોમાં નાચે છે. આપવો પડે સમ્યક દ્રષ્ટિ. જીવ પોતે અતિરસથી અર્થાત નિજ રસમાં મસ્ત થયો થકો, આદિ મધ્ય અંતરહિત એટલે એક પ્રવાહરૂપ ધારાવાહી પરિણામથી સર્વવ્યાપક એટલે પ્રદેશે પ્રદેશેમાં વ્યાપક જ્ઞાનરૂપ થઈને વ્યાપીને પોતાના સર્વ પ્રદેશમાં જ્ઞાનરૂપ થઈને આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં એનું સ્ટેજ ક્યુ લીધું, આકાશનું લીધું. 25x25 નું સ્ટેજ ન ચાલે પછી એમાં, હા આકાશના સ્ટેજમાં નાચે છે. પછી રંગભૂમિ આકાશને દઈ લીધી, અવગાહન કરીને અર્થાત જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને નૃત્ય કરે છે, નાચે છે. નિર્જરાધિકાર છે ને અમૃતચંદ્રાચાર્ય વાતને બહુ મલાવી છે. શું જો આવી નિર્જરા થાય છે, સમ્યક દ્રષ્ટિની નિર્જરા થાય છે ત્યારે આવા પ્રકારે નિર્જરા થાય છે. એમાં બહુ જુદી જુદી વાતો એવી છે. કોઈ જીવ નાની થાય દેવલોકમાં જાય, પછી મનુષ્ય થઈને મુનિ થાય પાછા દેવલોકમાં જાય, પાછા મનુષ્ય થાય પાછા દેવલોકમાં જાય, પાછા મનુષ્ય થાય અંતે નિર્વાણને પામે. હવે 2-3 વખત મુનિપૂર્ણ આવી જાય પછી નિર્વાણને પામે. કોઈ જ્ઞાની એવા થાય એક જ ભવમાં એક ભવ તારી જાય, પૂરો તો મુનિ દશામાં આગળ વધી ગયા હોય તો એ થોડું બાકી હોય. તો પહેલી વખત મને દશાવે પૂરું કરી લઈએ કામ. પહેલેથી એનો ઉપાડ જ એવો હોય એ સમ્યક દ્રષ્ટિનો સમ્યક દર્શનની ચોથા ગુણ સ્થાનની અંદર એવા પ્રકારની એની નિર્જરા કરવાની કાર્ય પદ્ધતિ હોય છે કે અહીંયા અવિરત પણ હોય બારમાં પણ અંદરમાં એટલી લીનતા હોય અંદરમાં એટલી લીનતા થયા કરતી હોય કે ચારિત્રના મોહના મૂળિયા અહીંયા જ કાપવા માંડે એનો મોટો દ્રષ્ટાંત ભરત ચક્રવર્તી છે. ભરત ચક્રવર્તીનો વૈભવ ચક્રવર્તી જેટલો 96,000 સ્ત્રીઓ રાણીઓ પૂરું તો વર્ણન કરીને એક એક રાણી પદમણી જેવી સામાન્ય એનું પુણ્ય પણ એવું છે ને એટલો વૈભવ એનો આહાર એ પ્રકારનો એના મહેલો એ પ્રકારના મહેલનું વર્ણન કરે કે એનું ટાઇલ્સ બધી ફ્લોરિંગ મણિરત્નની લાદીઓ પલંગ મણિરત્નના બધા લાકડા ફાકડાના નહીં રંધો મારવો પડે ને પાલિશ કરવું પડે ને કલર કરવો પડે નહીં કાંઈ નહીં હે. એવા જ ભરત ચક્રવર્તી સતયુગના પહેલા ચક્રવર્તી આ આ 24ના 12 ચક્રવર્તીમાં પહેલા ચક્રવર્તી છે પણ એટલા સ્વરૂપ લીનતામાં રહેતા એટલા સ્વરૂપ લીનતામાં રહેતા જેવું મુનિપૂર્ણું આવ્યું અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લઈ લીધું તો એણે એ ચક્રવર્તીના ભોગ ઉપભોગ દરમિયાન એટલી નિર્જરા કરી કે ચારિત્ર મોહના મૂળિયા કાપી નાખ્યા અંદરથી તેમ ખોખલો કરી નાખ્યો ચારિત્ર મોહ હાવ હુક હુક લકડી કરી નાખ્યો જેવી મુનિ દશા લીધી તો અંતર્મૂર્તમાં સડસડાટ કેવળ જ્ઞાન જાઓ શુદ્ધોપયોગમાંથી બહાર જ ન આવ્યાના ચોથા ગુણસ્થાનેથી છલંગ મારીને હાથમાં ગુણસ્થાને છઠ્ઠે આવ્યા નહીં હાથમાંથી છલંગ મારીને 13મું સીધું ફટાફટ ફટાફટ શ્રેણી ચડી ગયા 8, 9, 10, 12 જાવ એક ભાવ મજા છે સુગાનીજી એક ભાવ મજા છે એવા મસ્ત થઈને અંદર નૃત્ય કરે છે સમ્યક દ્રષ્ટિ નિર્જરાવન છે એની નિર્જરાનો મહિમા શું કરવા કરે છે એવા ચમત્કારી કામ કરે છે અંદરમાં મુક્ત હા સમ્યક દ્રષ્ટિ મુક્ત છે ને એ પ્રમાણે નવીન બંધને રોકતો અને પોતાના 8 કર્મો સહિત નિદ્રાથી પૂર્વ કર્મોનો નાશ કરી નાખતો સમ્યક દ્રષ્ટિ જીવ અતિરસથી આદિ મધ્ય અંતમાં જ્ઞાનરૂપ થઈને કયા શબ્દ લીધો તમે આદિ મધ્ય અંત રહિત આદિ મધ્ય અંત મુક્તમ જ્ઞાનમ ભૂતવા હા એમનું જ્ઞાન આદિ મધ્ય અંત રહિત છે બરાબર છે મુક્તમાં જ્ઞાન રહિત એ અર્થ જ બરાબર બેસે એમ જ એ પ્રમાણે શબ્દનો અર્થ છે. જયચંદજીએ આ કળશ ઉપર પણ ભાવાર્થ છે એ વિસ્તારથી લીખો છે ઘણો ખુલાસો આપ્યો છે સમ્યક દ્રષ્ટિની બાબતમાં ઘણું સ્પષ્ટીકરણ આપ્યું છે. આદરણીય મંદર ભગવાન.